તારીખ 9/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 248 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 175.
દૃષ્ટિનો વિષય ત્રણ ચાર ગોળમાં ચાલેલો છે. દૃષ્ટિનું નિરૂપણ દૃષ્ટિ પ્રધાનતાથી, જ્ઞાન પ્રધાનતાથી અને ચારિત્ર પ્રધાનતાથી ત્રણેય પ્રકારે કર્યું છે. અખંડ દ્રવ્યનું પરિભ્રમણ એક સમયમાં થાય છે. અખંડ દ્રવ્યમાં રહેલા અનંત ગુણોનું પરિભ્રમણ પણ અવલેખપણે દ્રવ્યના પરિભ્રમણમાં સમાય છે. તેથી કોઈ પણ ગુણથી આખા દ્રવ્યના પરિણામનું નિરૂપણ થાય છે. કોઈ પણ ગુણના મુખ્યતાથી બીજા ગુણના પરિણામનું પણ નિરૂપણ થઈ શકે છે. એ રીતે શાસ્ત્રમાં અનેક વિવિધ પ્રકારે કથન પદ્ધતિ ચાલે છે. કથન પદ્ધતિને શૈલી કહેવામાં આવે છે. એ વિભિન્ન શૈલી છે. કોઈ ના ઉઘાડમાં કોઈ શૈલી નિમિત્ત પડે છે, કોઈની યોગ્યતામાં કોઈ પ્રકારની કથન પદ્ધતિ નિમિત્ત પડે છે. એમ ભિન્ન ભિન્ન યોગ્યતા પણ છે, ભિન્ન ભિન્ન એની સામે નિમિત્તો પણ છે. 248માં ચારિત્રની પ્રધાનતાથી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય કયો છે. સંયમના ભેદોમાં સંયમને ગોતવાથી સંયમની અવસ્થા પ્રત્યેની સંયમના સેંકડો ભેદ છે અથવા હજારો ભેદ છે. ઉત્તર ગુણ કયા છે ને, લાખો ભેદ છે. 84 લાખ ઉત્તર ગુણ મુનિરાજને કયા છે, 28 મૂળ ગુણ કયા છે અને 84 લાખ ઉત્તર ગુણ કયા છે. એ બધા સંયમના ભેદ છે. બાહ્ય સંયમ અને અંતરંગ સંયમ એક પ્રકારનો છે. બાહ્ય સંયમમાં અનેક વિકલ્પો છે, હજારો લાખો વિકલ્પો છે. તદનુસાર એવા વિકલ્પ પુરસ્સર અંતરમાં લીનતા થાય છે એટલે અહીંયા સંયમનો ભેદ કહેવામાં આવે છે. એમ અનેક સંયમના ભેદોમાં સંયમને ગોતવા જાય અથવા સંયમના ભેદોથી સંયમને પ્રાપ્ત કરવા જાય, શોધવા જાય, તો એ રીતે સંયમની શોધ નહીં થાય, સંયમની અવસ્થા નહીં કરતે. પરંતુ હું આત્મા તો અભેદપણે વિતરાગ સ્વરૂપ છું, અનંત ગુણોનો અભેદ પિંડ છું. હું અભેદતા ઉપર વિષય લીધો છું. ભેદને નિરસ્ત કરીને અભેદ દ્રવ સ્વભાવ એમાં અહમ પણ કરતા હું આત્મા તો અભેદપણે વિતરાગ સ્વરૂપ છું. એક વિતરાગતામાં સકળ સંયમ આવી ગયો, કોઈ સંયમ બાકી નથી રહેતો. અનંત ગુણોનો અભેદ પિંડ છું. મારા અનંત ગુણો ભલે ગુણોથી ભિન્ન ભિન્ન હોવા છતાં વસ્તુતાએ વસ્તુ દ્રષ્ટિએ હું અનંત ગુણોનો અભેદ એક પદાર્થ છું. એવી અભેદ દ્રષ્ટિના જોરે સંયમાદિ વિતરાગી પર્યાય પ્રત્યય છે. એવી અભેદ દ્રષ્ટિના જોરે અભેદ દ્રષ્ટિ અને એની સાથે ઉત્પન્ન પુરુષાર્થ, એ પુરુષાર્થને લીધે સ્વરૂપમાં સ્થિરતા વધતા, લીનતા વધતા વધતા સંયમ વગેરે વિતરાગી પર્યાય પ્રગટે છે. સંયમ કહો, તપ કહો, આચરણ કહો, એ બધા સ્વરૂપલીનતાના જ નામો છે. સ્વરૂપલીનતાને પણ સેંકડો હજારો નામોથી કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ કહો, અભેદ ભાવ કહો, સ્વરૂપમાં તન્મયતા કહો, એ બધા એક જ પરિણામ છે. એટલે આદિ શબ્દથી કહી દીધું કે દ્રષ્ટિના જોરે સંયમવાદી વિતરાગી પર્યાય પ્રગટે છે. સમ્યક દર્શન થયું ચતુર્થ ગુણ સ્થાને, પણ એ સમ્યક દર્શનનું દ્રવ્ય દ્રષ્ટિનું પરિણમન સમયે સમયે ચાલુ રહે છે. અને એ સમયે સમયે પરિણમન ચાલુ રહેતા પુરુષાર્થ ગુણમાં ઉગ્રતા પરિણમનમાં થતી જાય છે. એ દ્રષ્ટિના કારણે થતી જાય છે ઉગ્રતા, એમ કહેવામાં આવે છે. દ્રષ્ટિનો ફૂટ લાગે છે, વારંવાર ફૂટ આપતા તેના તે પરમાણુની ઔષધકીય શક્તિ ઝલક થાય છે, તીવ્ર થાય છે, ઉગ્ર થાય છે. એમ આત્મા એનો એ છે, એની દ્રષ્ટિનું પરિણમન એનું એ છે. પણ જે પરિણમનમાં, સમગ્ર પરિણમનની અંદર જે ઉણપ છે, જે ઓછપ છે, એ ઘટતી જાય છે. અને આત્મા સંયમવાદી પ્રકારે વિજ્ઞાન ઘન થતો જાય છે, એમ કહેવાય છે. જેમ જેમ પરિણમનમાં સમય લાગે છે, તેમ તેમ પરિણમન ઘનિષ્ઠ થતું જાય છે. એને વિતરાગતા આદિ અથવા સંયમવાદી પર્યાય પ્રગટે છે, એ દ્રષ્ટિના જોરે પ્રગટે છે. એમ કહેવાય છે કે સાધક જીવ દ્રષ્ટિના જોરે મોક્ષ માર્ગમાં આગળ વધે છે. એવી રીતે સાધક આગળ વધે છે કે દ્રષ્ટિના જોરથી આગળ વધે છે, દ્રષ્ટિના કારણે આગળ વધે છે, એમ કહેવાય છે. કેમ કે જ્ઞાન તેનું તે છે, પણ જેમ જેમ દ્રષ્ટિની સાથે પુરુષાર્થ તીવ્ર થતો જાય છે, દ્રષ્ટિ મુખ્યપણે આશ્રય કરે છે. એ આશ્રય ભાવ જેટલો જોરથી થાય છે, એટલી લીનતા વધતી જાય છે, એટલી વિતરાગતા વધતી જાય છે. એમ અભેદ દ્રષ્ટિના જોરે સંયમવાદી વિતરાગી પર્યાય પ્રગટે છે. એટલે કે ચતુર્થ ગુણ સ્થાનમાંથી પંચમ ગુણ સ્થાનમાં આવે, પંચમ ગુણ સ્થાનમાંથી છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં આવે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં પણ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટના ભેદો છે, એમ ઉપર જાય. ઉત્કૃષ્ટ સાતમા ગુણ સ્થાનથી આગળ વધીને અપૂર્વકરણ આદિ ઉપરો ઉપરના ગુણ સ્થાને આવે છે. અસંયમનો ત્યાગ કરો તો સંયમ પ્રગટે, એવા વિકલ્પથી સંયમ પ્રગટે નહીં. સંયમ પ્રગટ કરવાનો વિકલ્પ તે સંયમ પ્રાપ્તિનું સાધન નથી, એમ કહેવાય છે. વિકલ્પ આવે ખરો, આ પ્રકારે સંયમ ગ્રહણ કરો, આ પ્રકારે સંયમ ગ્રહણ કરો, એવો વિકલ્પ આવે ખરો, પણ જ્ઞાનીને મુનિરાજને ખ્યાલ છે, જ્ઞાન છે કે આ વિકલ્પ તે સંયમનું સાધન નથી. જેટલી પુરુષાર્થની ઉગ્રતાથી સ્વરૂપની લીનતા થશે, તેટલી વિતરાગતાને તેટલો સંયમ વધશે, વિકલ્પને કારણે વધશે એમ નથી. કેમ કે વિકલ્પ છે રાગ છે, અને રાગ છે એ વિતરાગતાનું સાધન નથી, એમ લીધું છે. એટલે અસંયમનો ત્યાગ કરું તો સંયમ પ્રગટે, એવા વિકલ્પથી સંયમ પ્રગટે નહીં. બુદ્ધિગોચર એમ લાગે, જો મુનિ દીક્ષાની પ્રતિજ્ઞા કરી તો દીક્ષા અંગીકાર કરીને સંયમ પ્રગટ્યો, એવો વિકલ્પ આવ્યો હતો ને. માટે એ વિકલ્પકાર્ય સાધક છે એમ બાહ્ય દ્રષ્ટિવાળા જીવોને લાગે છે. અંતરદૃષ્ટિવાળા જીવો બરાબર જાણે છે કે આ વિકલ્પ સાધન નથી, પણ એ વિકલ્પ પૂરો થયા પછી જેટલી લીનતા આવે છે એટલું કાર્ય થાય છે, વિકલ્પ આવે ને કાર્ય ન પણ થાય. જેમ કે દ્રવલિંગી મુનિ છે, વિકલ્પ આવે છે સંયમનો, દીક્ષા અંગીકાર કરે છે, છતાં એને સંયમ છે જ નહીં એમ કહે છે. જે અષ્ટપાવલમાં અસંજણમ ન વંદેહી એમ કહ્યું છે એ દ્રવલિંગી માટે કહ્યું છે. સમ્યક દ્રષ્ટિને અસંયમી કહીને વંદન ન કરવા એમ નથી કહ્યું, પણ અસંજણમ ન વંદેહી એ કહ્યું છે એ ત્યાં દ્રવલિંગી અથવા લિંગાભાષીઓ છે. વસ્ત્રધારી સાધુ હોય, નગ્ન હોય, પણ 28 ગુણ પાળતા ન હોય, અને પાળતા હોય છતાં ભાવલિંગ પ્રગટ ન થયું હોય એવા દ્રવલિંગીઓ અને લિંગાભાષીઓ હોય એને અસંયમી કહીને કુમકુંદાચાર્ય એને વંદન કરવાનો નિષેધ કર્યો છે કે એનું વંદન ન કરવું, એનો આ મુનિ તરીકે આદર સત્કાર ન કરવો, એને પ્રસિદ્ધ મુનિ તરીકે ન સ્વીકારવા, મુનિ તરીકે પ્રસિદ્ધપણે એને ન સ્વીકારવા. ગ્રહિત મિથ્યાત્વનો દોષ આવે. જે જીવોને દર્શનની તીવ્રતા વધી જાય અને ગ્રહિત મિથ્યાત્વમાં પ્રવેશ થાય અગ્રહિત છોડીને, ત્યારે સુદેવને દેવ તરીકે સ્વીકારે, અમુનિને અગુરુને મુનિ તરીકે, ગુરુ તરીકે સ્વીકારે, કુશાસ્ત્રને શાસ્ત્ર તરીકે સ્વીકારે, અને બુદ્ધિપૂર્વક તત્વજ્ઞાનની અંદર વિપરીત માને સ્વીકારે, નિરૂપે પ્રરૂપ ના કરે કહે, એ બધી પરિસ્થિતિ ગ્રહિત મિથ્યાત્મમાં ઊભી થાય છે. એટલે ગ્રહિત મિથ્યાત્મનો દોષ આવે છે. એકમાં ભૂલ થાય કે બધામાં ભૂલ થાય, ત્રણેયમાંની બધી જ જગ્યાએ ભૂલ છે, કોઈ જગ્યાએ ભૂલ નથી એમ નથી. કોઈ વાત સાચી કહે તો પણ સાચી નથી, આગમ અનુસાર કહે તો પણ આગમ અનુસાર નથી એમ સ્વીકારવું, એમ જાણવું. એવી ઘણા વખત પહેલા મનરભાઈ આવેલા કરે પટેલ પાર્ક, તમે દિગંબર ધર્મ સ્વીકાર્યો ને અમારા મુનિને કેમ માનતા નથી, શાસ્ત્ર વાંચ્યા છે પૂછો, તો નથી વાંચ્યા. બરાબર, તમારા શાસ્ત્ર તમે વાંચતા નથી એમ કેમ કરો? થોડાક ઠંડા પડ્યા નહીં, જરાક ઉગ્ર છે પ્રકરણ. પહેલો પ્રશ્ન એ પૂછો કે તમે શાસ્ત્ર વાંચ્યા છે? ના ના, તમારા શાસ્ત્ર તમે વાંચતા નથી, આવું કેમ કરો? થોડાક ઠંડા પડ્યા. હું કહ્યું હવે તમારા શાસ્ત્રમાંથી દેખાડો કે મુનિરાજ આવા હોય ને આવા મુનિરાજ ન હોય છતાં મુનિ મુનિ તરીકે એને સ્વીકારીએ તો કેટલું પાપ લાગે. વાંચવું છે, જાણવું છે, આ તો સમજીને કરવા જેવો વેપાર છે. દુનિયામાં કોઈ ધંધો કોઈ સમજ્યા વગર કરતું નથી. આમાં તમે વગર સમજણે કેમ પ્રવર્તો છો? અમને તો સમજાતું નથી. આપણી બાજુના વિરોધી હતા, હજી એમ જ છે, પણ એમ કે આ દિગંબર મુનિ છે, દિગંબર ધર્મ માને આપણા મુનિને સ્વીકારે નહીં, દિગંબર મુનિને માને નહીં, આ તો કેવી વાત છે. આ લોકોને પણ કાંઈ કોઈ જાતની વ્યવસ્થિત સમજણ વિના સંપ્રદાયમાં જેમ અંધો અંધ પડાય એમ જ બધું ચાલે છે. દોરનાર પણ આંધળા, દોરાનાર પણ આંધળા. એ બહુ મોટો અપરાધ છે. અથવા જે સનાતન જૈન માર્ગ છે, આપણે અત્યારે એને દિગંબર એક શબ્દ લગાડીએ છીએ કેમ કે શ્વેતાંબર ઉત્પન્ન થયા માટે, એ કરતો એ સનાતન જૈન માર્ગ છે. અને એ માર્ગથી ફેરફાર કરીને કાંઈ પણ બીજી રીતે માર્ગ ચલાવે એ સનાતન જૈન માર્ગનો વિરોધ કરે છે. કુમકુંદાચાર્ય પોતાના સમયમાં શ્વેતાંબર સંપ્રદાયની શરૂઆત થઈ હોવાને લીધે એ અન્ય માર્ગ ઉપર, જરા પણ અન્ય માર્ગમાં જરા પણ ફેરફાર કરે મૂળ માર્ગમાં, તો બહુ કડક પ્રહાર કર્યા છે, કડક ભાષા વાપરી છે. કે આખો માર્ગ લૂંટાય છે, તો વિતરાગ નો માર્ગ જ લૂંટાય છે. ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી. ફેરફાર કરે તો એ વિતરાગ દેવ ની આજ્ઞા ઉપર પગ મૂકે છે, બહુ મોટો અપરાધ કરે છે. એટલે સંયમ ના વિકલ્પ થી, સંયમ ના રાગ થી સંયમ પ્રગટતો નથી. પણ મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ છે. ખરેખર તો આત્મા પોતે વિતરાગ સ્વાભાવિક હો, સમસ્વાભાવિક હો, મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ છે. રાગ દ્વેષ આદિ વિભાવ પરિણામને વિષમ પરિણામ કહે છે, અને વિભાવનો નાશ થયા પછી જે વિતરાગી પરિણામ રહ્યા એને અવિષમ અથવા સમ પરિણામ કહેવામાં આવે છે. એવું મૂળ સ્વરૂપ છે. જો મૂળ સ્વરૂપ સમસ્વભાવી ન હોય તો સમતા પ્રગટ કરવાનો ઉપદેશ વ્યર્થ છે, કેમ કે એ ઉપદેશ આપવાનો કોઈ અર્થ નથી. જો રાગ દ્વેષ એનો સ્વભાવ હોય તો એને ટાળવાનો ઉપદેશ આપવો એ વ્યર્થ છે, કેમ કે થઈ શકતું નથી. એમ અહીંયા કહે છે કે મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ છે, અનાદિ અનંત સદાય સમસ્વરૂપ છે, એટલે કે વિતરાગ સ્વરૂપ છે. એમ તેના ઉપર દ્રષ્ટિ મૂકવાથી, એટલે કે એવો હું છું એવું જે નિર્વિકલ્પ પ્રતીતિનું પરિણામ એને દ્રષ્ટિ કહેવામાં આવે છે. એમ પરિણામ થતાં એને દ્રષ્ટિ મૂકી કહે છે, સ્થિરતા થતાં સંયમ પ્રગટે છે. દ્રષ્ટિપૂર્વક સ્થિરતા આવે, દ્રષ્ટિ ન હોય, શ્રદ્ધા ન હોય, વિપરીત શ્રદ્ધા ન હોય એને સ્થિરતા આવે એવું કદી બનતું નથી. શ્રદ્ધા વિષમ પરિણામની, રાગથી લાભ થાય, રાગથી ધર્મ થાય, રાગથી શાંતિ થાય, રાગથી પુણ્યને પુણ્યના ફળથી જીવ સુખી થાય એવી શ્રદ્ધા હોય એને કદી વિતરાગી સંયમ કે વિતરાગી સંપણો સમતાપણો સામ્ય ભાવ કદી પ્રગટે નહીં.
બરાબર.
શ્રદ્ધાપૂર્વક જ ચારિત્ર થાય છે એમ કહેવું છે. શ્રદ્ધા જ્ઞાન વિના ચારિત્ર થતું નથી. અથવા કોઈ એમ ઉપેક્ષા કરે કે ભલે અમને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ન હોય પણ અમે ચારિત્ર તો અમે અંગીકાર કરી લીધું છે ને, ચારિત્ર અમે પાળીએ છીએ, કેમ કે આખરમાં તમારે શ્રદ્ધા જ્ઞાન કરીને પણ ચારિત્ર પાળ્યા વગર તમારો છૂટકો થવાનો નથી, માટે અમે ચારિત્ર લઈ લીધું છે. એ બધા ભૂલમાં પડેલા છે. કદી એ રીતે શ્રદ્ધા જ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ થતી નથી. શ્રદ્ધા જ્ઞાનના કાળમાં જ ચારિત્રની ઉત્પત્તિ સ્વરૂપ આચરણની પ્રથમ ચોથા ગુણમાંની થાય છે. અને જેમ જેમ દ્રષ્ટિનું જોર વધે છે તેમ તેમ સ્થિરતા વધે એટલું ચારિત્ર આવે છે. જેટલી સ્વરૂપ સ્થિરતા વધે એટલો અસ્થિરતાનો ચારિત્ર મોથી થઈ રહેલો રાગ છે એ ટળે, અભાવ પણ થાય. જેટલો ચારિત્ર મોનો અસ્થિરતાનો રાગ છૂટે એટલો સંયમ પ્રગટે એમ કહેવામાં આવે છે. પછી અણુવ્રતથી શરૂઆત થાય છે અને મહાવ્રતમાં સરળ સંયમ કહેવામાં આવે છે. જે માર્ગ ન હોય એને માર્ગ કયો અને ચાલુ રાખ્યો એ વાત ક્યાંથી આવે? મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ એક વાત કરી છે કે અત્યારે સાચા મોતીનો ચારો ચરે એવા હંસ જોવામાં આવતા નથી, તો જે માછલાનો ચારો ચરે છે એવા બગલા એ લગભગ એવા સફેદ છે અને જળચર પ્રાણી છે, માટે એને હંસ તરીકે સ્વીકારવા કે નહીં? કેમ હંસ દેખાતા નથી? ભાઈ, જે રાગનો ચારો ચરે એ વિતરાગતાનો ચારો ચરનારા મુનિ સાથે એને કેમ સરખાવાય, એને એના માર્ગના કેમ કહેવાય? એ તો ખરેખર એવી વાત છે કે કોઈ શરાફની બાજુમાં કોઈ ઠગ શરાફનું બોર્ડ લગાડીને બેસો તો એ શરાફને કેવું લાગે? કે મારા ઘરાળ પ્રમાણિકતાના ને માનનારા પ્રમાણિકતાને ઓઠા નીચે છેતરાય છે, બિચારા ઠગાય છે, મારાથી બોલાય નહીં, બાજુમાં જાય તો મારાથી કાંઈ બોલાય નહીં, બોલાય તો નહીં, એની દુકાને ચીડ્યો હોય એને કહેવાનો આપણો અધિકાર નથી,
ઠગાય છે બિચારા,
પણ બિચારા ઠગાય છે, પ્રમાણિકતાનું શરાફનું બોર્ડ માર્યું છે એટલે બિચારા ઠગાય છે, તો એને બજારમાં ધંધો તો ચાલુ રાખ્યો ને, હે એમ કહેવાય
નહીં?
એવી રીતે એની ગણતરી કરીને એને અનુમોદન આપી શકાય નહીં. ગુરુદેવે આ બધી વાતો બહુ પ્રસિદ્ધ કરી, સાથે સાથે કરુણાથી વાત કરી કે આવી વાત કરતા કદાચ કોઈને દુઃખ લાગે તો વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય એવી અમે પ્રવૃત્તિ કરીએ કરાવીએ તો નહીં, પણ અનુમોદીએ પણ
નહીં.
એને કેમ અનુમોદાય? કોઈને દુઃખ થાય એનું અનુમોદન અમારાથી કેમ થાય? પણ શું કરીએ, જ્યારે કહેવાનો ઉદય છે ત્યારે સત્ય કહ્યા વિના અસત્ય કહેવાનો અમારો ધર્મ નથી, સત્ય જ કહેવું પડે છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સત્યનું સ્થાપન કરતા કોઈને દુઃખ થાય તો અમારો અભિપ્રાય કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, છતાં કોઈને દુઃખ થાય તો અમે ક્ષમા માંગીએ છીએ, માફી માંગીએ છીએ, એમ કહીને સંત પ્રકૃતિ છે. શું કહે છે કે મારો સ્વભાવ જ કાયમ સમ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપી પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપી હું સદાય છું, એમ પોતાની સ્વરૂપની પ્રતીતિ છે, સંયમ પ્રગટે છે, એમને એમ સંયમ પ્રગટતો નથી. ગુણ ગુણીનો ભેદ પણ વસ્તુ દ્રષ્ટિનો વિષય નથી, જે દ્રવ્ય દ્રષ્ટિ છે જે દ્રષ્ટિથી સંયમ પ્રગટે છે એ દ્રષ્ટિ તો અભેદ ગુણ પિંડમાં અનંત ગુણ છે, એમ અનંત ગુણની ગણતરીના અનંતના ભેદ પણ સ્વીકારતી નથી. કહેવાય એમ કે અનંત ગુણનો અભેદ પિંડ, પણ અનંત ગુણ એમ કહેતા ભેદ પડી જાય છે. અનંત 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 એમ કહેતા અનંતના ભેદ સ્વીકારી લીધા, એવો ગુણગુણીનો ભેદ પણ વસ્તુ દ્રષ્ટિનો વિષય નથી, અથવા વસ્તુનું અભેદ જ્ઞાન, વસ્તુની અભેદ દ્રષ્ટિ અને વસ્તુમાં લીનતારૂપ અભેદ પરિણામ, એવું શ્રદ્ધા જ્ઞાનનું અભેદ ભાવરૂપ પરિણામ એ જ વસ્તુને સાધે છે, એનાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સાધના કહેવામાં આવી છે. એ જ વસ્તુને સાધે છે, ગુણ ગુણીનો ભેદ પણ વસ્તુ દ્રષ્ટિનો વિષય નથી. ભેદને તો ત્યાં સુધી નિષેધવામાં આવે છે કે ભેદ છે એ કલ્પના છે, ગુણ ગુણીનો ભેદ એ અભેદ ગુણીમાં ભેદની એક કલ્પના છે, વસ્તુતા એ અભેદ વસ્તુમાં ભેદ નથી. દ્રવ્યાનુરૂપમાં તો ભેદ પ્રભેદથી એક વસ્તુ એક દ્રવ્યની હજારો વાત આવે, દ્રવ્યાનુરૂપ તો ભેદ પ્રભેદથી વસ્તુની વસ્તુને દર્શાવે, કેમ કે એ તો દ્રવ્યનું સ્વરૂપ
સ્વરૂપ
બતાવવું છે, પણ સાધવા માટે કોઈ ભેદોની જરૂર નથી, એ વસ્તુને સમજવા માટે છે, સમજીને નિર્ણય કરવા માટે છે. આરાધના વખતે એ બધા ભેદોને સંકેલીને અભેદ એક ગુણ એનો આશ્રય કરવાથી પ્રયોજનની સિદ્ધિ છે, વેદનો આશ્રય કરવાથી જરા પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી, ઉલટાની અસિદ્ધિ થાય છે, બાધક પરિણામ થાય છે. મૂળ ગુણીનો ભેદ પણ વસ્તુ દ્રષ્ટિનો વિષય નથી, અથવા તો દ્રષ્ટિ ક્યારે પણ દ્રવ્યને આશ્રય કરતી વખતે દ્રવ્યમાં રહેલા ગુણભેદને સ્પર્શતી નથી, દ્રવ્યમાં રહેલા ગુણભેદને વિષય કરતી નથી. વાસ્તવિક રીતે તો અનંત ગુણોના અભેદ પિંડ રૂપ જે નિજ વસ્તુ તે જ દ્રષ્ટિનો વિષય છે. હવે ભેદ કહીને અભેદ કહે છે, વાસ્તવિક રીતે તો અનંત ગુણ એ ભેદ કહી દીધા, એટલા માટે એ વાત કરી છે કે જગતમાં એવો પણ અભિપ્રાય ધરાવે છે કે આત્મા નિર્ગુણ સ્વરૂપ છે. નિર્ગુણ કહે છે, સાંખ્યની અંદર આત્માને નિર્ગુણ કહ્યો છે, જેનામાં કોઈ ગુણ નથી, અથવા જે ગુણ રહિત શૂન્ય છે, શૂન્યવાદી પણ છે, નિર્ગુણ છે એમ નથી. ભેદનો ભેદને વિષય નથી કરવા, ભેદ કથનચિત હોવા છતાં એને વિષય નથી કરવા એમ અભેદ પણ લેવું છે. ભેદના અભાવને અભેદ નથી કયા,
અભાવને નથી લેવા.
આપણે ત્યાં પણ ઘણી વખત એવો વિવાદ થાય છે, પર્યાય રહિત ત્રિકાળી દ્રવ્ય સામાન્ય છે પર્યાયના અભાવ સ્વરૂપે, તો કે એમાં પર્યાય આવી ગઈ એમ સમજો, કેમ કે ગુણ ભેદ વિનાનો અભેદ કયો, તો એમાં ભેદ ખરા કે નહીં, કે અનંત ગુણનો અભેદ પિંડ લીધો છે, અનંત ગુણનો અભેદ પિંડ છે. એટલે અભેદની ભેદ વિવિક્ષા કરી શકાય કે હા કરી શકાય, તો ભેદ વિવિક્ષા કરો તો શું આવે કે એમાં અનંત ગુણ આવે, તો કે અભેદ કહેતા એમાં અભેદ થયેલી શુદ્ધ પર્યાય આવે કે નહીં, અભેદ ભાવ સાધતી એવી શુદ્ધ પર્યાય પણ એ અભેદ પિંડમાં નથી આવતી. એમ અભેદ કહેવામાં બે જગ્યાએ જુદી જુદી વિવિક્ષા છે. કોઈ એમ લઈ લે છે કે શુદ્ધ પર્યાય અભેદ થાય છે માટે દ્રષ્ટિનો વિષય છે, દ્રવ્યગુણ પર્યાય સહિતનો અખંડ પૂર્ણ અભેદ દ્રવ્ય છે, એમ નથી. પણ અભેદ કહેતા અનંત ગુણનો અભેદ પિંડ લેવો, અનંત ગુણ પર્યાયનો અભેદ પિંડ એમ ના લેવો, એટલો ફરક છે. ઘણી જગ્યાએ સ્પષ્ટતા તો આવે છે, ઘણી સ્પષ્ટતા નિયમ સારમાં તો પરદ્રવ્ય કહ્યું છે પર્યાય, એટલા માટે કહ્યું. અને જીવ આશ્રય કરે છે પર્યાયનો ત્યારે મિથ્યા દ્રષ્ટિ થાય છે, જીવ આશ્રય કરે છે પર્યાય રહિત અભેદ દ્રવ્ય સ્વભાવનો ત્યારે સમય દ્રષ્ટિ થાય છે. ભૂયથમ અસિદો સમાધિથી હરી જીવો, તો એ ભૂયથમ અસિદો એ અનંત ગુણનો અભેદ પિંડ છે એમ. વાસ્તવિક રીતે તો અનંત ગુણોના અભેદ પિંડ રૂપ જે નિજ વસ્તુ તે જ દ્રષ્ટિનો વિષય છે, એટલો જ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષયની આ મર્યાદા છે અને એમાં ભેદ વિવિક્ષાથી અનંત ગુણનો સમાવેશ હોવા છતાં એવા ભેદને દ્રષ્ટિ વિષય કરતી નથી. ભેદ સર્વથા ન જ હોય તો એને વિષય કરતી નથી એમ કહેવાનું પણ પ્રયોજન રહેતું નથી, પણ કથનચિત ભેદ છે પણ એને વિષય કરતી નથી એમ કહેવું છે. પર્યાય તો ત્યાં છે, જ્યાં પર્યાયનું સ્થાન નથી ત્યાં એનો ઉલ્લેખ કરવાનો પણ સવાલ રહેતો નથી. તો અનાદિનો પર્યાયનો આશ્રય છોડી દીધો છે અને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કર્યો છે. સંયમની વિતરાગતા ને ચારિત્ર ની પ્રધાનતાથી દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય લીધો છે. હવે અહિયાં 249 માં ગુણ સ્થાન અપેક્ષા એ દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય વિચારે છે. ગુણ સ્થાન ના ભેદ એ પણ દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય નથી. પહેલું ગુણ સ્થાન તો દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય નથી, પણ ચોથું ગુણ સ્થાન જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે એ ચોથું ગુણ સ્થાન પણ દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય નથી. ચોથું ગુણ સ્થાન તો દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય નથી, પણ 14મું ગુણ સ્થાન છે એ પણ દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય નથી. 14મું ગુણ સ્થાન તો દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય નથી, પણ સિદ્ધ પદે દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય નથી. આ દ્રવ્ય દ્રષ્ટિ છે. સમ્યક દર્શન સંપ્રદ ચંદ્રનું દ્રષ્ટાંત લીધું છે. ચંદ્ર તો પોતે 16 કળાએ પૂર્ણ છે. ચંદ્ર છે એ પોતે
16 કળાએ
પૂર્ણ છે. તે ક્યારે અધૂરો છે?
નહીં, પૂર્ણ છે.
દેખાય ઓછો વધતો ક્યારે કપાઈ ગયો છે? ખંડ થઈને ટુકડા થઈને ક્યાંક બીજે ગયા છે? કે ચંદ્ર તો આંખે ને આખો જ છે, દેખાતો ઓછો દેખાતો હોય અને અમાવાસ્યાને રાત્રે ન દેખાતો હોય તો પણ ચંદ્ર તો છે અને પૂરેપૂરો છે,
સદાય પૂરો,
સદાય પૂરો છે. જે પૂનમનો ચંદ્ર છે એવું જે ચંદ્રનું સ્વરૂપ છે એ સદાય જ છે. અમાસ ને રાત્રે પણ એવું ચંદ્રનું સ્વરૂપ છે. કઈ નવો ઉત્પન્ન થાય છે એકમને દિવસે એવું નથી. મીઠા તો છે એ અમાસ ને રાત્રે છે.
એ વખતે પણ આત્મા તો પૂર્ણ છે.
આત્મા એ વખતે પૂરેપૂરો છે. ભલે મીઠા દ્રષ્ટિ એમ કહે, ગુરુ ગુરુને એમ કે સાહેબ આપ આત્માને વખાણો છો, આત્માને પૂર્ણ કહી કહીને એની ઘોષણા કરો છો જોર જોરથી, પણ અમને તો કાંઈ દેખાતું નથી. આનંદનો સાગર કયો છો પણ આનંદની છાંટે દેખાતી નથી. અમે તો દુઃખી દુઃખી છીએ. તો ભાઈ તે તરણા ઓછે ડુંગર એ મુખ્યાતના તરણા ઓછે તે આનંદના પર્વતને જોયો નથી. બાકી છે એની હયાતી નથી એવું બિલકુલ છે.
આવી મજાની વાત ગુરુદેવ શ્રી ક્યાંથી
લાવ્યા? મીઠી મધુરી અંતરમાંથી કે લાવ્યા, અંદર આત્મામાં ડૂબકી મારીને.
વાહ
વાહ, કાલનો તો આધાર દેખાડ્યો. આ આત્માને સામે જોઈને કહીએ છીએ, આત્મા વિતરાગ સ્વરૂપે છે, આનંદમય છે, કલ્યાણમય છે, શિવ સ્વરૂપી છે, પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપી છે. આત્માની સામે જોઈને કહીએ
છીએ, એમ કહેતા નથી.
રાગમાં લીન થઈને રાગની સામે જોઈને કહેતા
નથી,
રાગની દ્રષ્ટિથી નથી કહેતા. એવી ભાષા એટલી જોરદાર આવે છે, અનુભવની ભાષા છે એટલી જોરદાર વાણી આવે છે. આત્માની સામે જોઈને કહીએ છીએ. અમારી નજરમાં આત્મા તરતો છે, જે લખ્યું છે સર્વશાસ્ત્રોની અંદર જે વચનો છે એ તરતા પુરુષોના વચનો છે, એવા સમજવાય. તરતા પુરુષોના વચનો છે. સંસારથી જે પાર થયા, સંસારથી તરીને ચાલે છે, સંસારથી વેગળા દૂરને દૂર ચાલે છે, એવા તરતા પુરુષોના વચનો. આ સંસારથી એમ તરે છે, અંદરમાં દ્રષ્ટિમાં એકલો શુદ્ધાત્મા તરે છે, તરવરે છે, એકલો શુદ્ધાત્મા દેખાય છે. એવો દ્રષ્ટિમાં શુદ્ધાત્મા દેખાય છે કે દ્રષ્ટિને એના સિવાય બીજું કાંઈ
દેખાતું નથી.
જોડે રહેલો રાગ દેખાતો નથી, દેહ શરીરાદી દેખાતા નથી, દેહનું ખોખું જુદું પડી ગયું, જેમ ડાબલી નો હીરો ડાબલી થી જુદો, એમ ચૈતન્ય હીરો અને દેહનું ખોખું ખોખરું છે એ તો એ જુદું પડી ગયું. ચંદ્ર તો પોતે સોળ કળાએ પૂર્ણ છે, તેને નિત્ય રાહું આડો હોય છે. નિત્ય રાહું કયા બોલો, ગ્રહણ થાય ત્યારની વાત નથી કરી. ચંદ્ર તો પોતે સોળે કળાએ પૂર્ણ છે, તેને નિત્ય રાહું આડો હોય છે. રાહુ જેમ ખસતો જાય તેમ ચંદ્રની એક એક કળા ઉઘડતી જાય છે. એકમ પછી બીજ, બીજ પછી ત્રીજ, ત્રીજ પછી ચોથ, રાહુ ખસતો જાય છે. છે પણ ત્યાં દેખાતો નથી, એટલો ટુકડો દેખાય, બાકીનો દેખાય નહીં. એ ચંદ્રની કળા ઉઘડી એમ કહેવાય. ચંદ્ર ખીલતો જાય છે, એક કળા એ ખીલો, બે કળા એ ખીલો, એમ સોળે કળાએ ખીલતો જાય છે. ચંદ્રમાં બીજ, ત્રીજ, ચોથ વગેરે કળાના ભેદ પોતાથી નથી, પોતે તો છે એવડો જ છે, મૂળમાં એ કોઈ ભેદ નથી. એ તો બીજેથી જોનારને દેખાય છે ઓછો વધતો, ત્યાં અંદરમાં કાંઈ નથી એવો ભેદ. પણ રાહુના નિમિત્તથી, નિમિત્તની અપેક્ષાથી એ બીજ, ત્રીજ, ચોથ એવા ભેદ અને એવી કળા કહેવામાં આવે છે, જોવામાં આવે છે એ રીતે. એટલો દ્રષ્ટાંત
લીધો
એ રીતે. જ્ઞાન સ્વરૂપ આત્મા ચંદ્ર સમાન આખો પરિપૂર્ણ છે. જ્ઞાન સ્વરૂપે આત્મા અખંડ જ્ઞાનની જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ આત્મા પૂરેપૂરો પરિપૂર્ણ પોતાના સ્વરૂપે સદાય બિરાજમાન છે. ક્યારે અધૂરો નથી, ક્યારે ખંડિત થયો નથી, ક્યારે એમાં ઉણપ આવી નથી. આ એક બહુ મોટી આશાસ્પદ વાત છે. અનંતકાળ નિગુદમાં રહેલા જીવને એમ કહે છે કે તારું સ્વરૂપ અખંડ પરિપૂર્ણ જ્ઞાન જ્યોતિ ચૈતન્ય જ્યોતિ એવું ને એવું એમ ને એમ છે. કાંઈ અંદર મલિનતા ગઈ નથી, કાંઈ અંદર ઉણપ આવી નથી, કાંઈ તને કોઈ તકલીફ થઈ નથી. તારા અંતરના નિધાનને સંભાળી લે બસ, એમને પૂરેપૂરું અખંડ અકબંધ છે. જેમ કોઈ ખોવાયેલી ચીજ હોય, પાકીટ ખોવાઈ ના હોય, અંદર હજારો લાખો રૂપિયા હોય, કોઈ આપી દે એમને કે આ તમારી ચીજ, અમે ખોલીને જોયું નથી અંદર શું છે,
અકબંધ છે,
એમને મકબંધ રાખ્યું છે. નવાઈ લાગે કે આવું આટલા ઝવેરાત અંદર, આટલા પૈસા એની અંદર, અને એમને ખોલ્યા વગર પાછો આપી દીધો. પ્રમાણિકતા ઉપર કેટલું બહુમાન આવે કે આવું નિધાન હતું અંદરમાં, સામું જોયું નથી, જેના જાતમાં ચીજ આવી એને સામું જોયું નથી. રાજી રાજી થઈ જાય કે પૂરેપૂરું મારું મને મળી ગયું. અધૂરું મળ્યું હોત તો રાજી થાત, ત્યાં તો
પૂરું મળ્યું,
આ તો પૂરેપૂરું મળી ગયું. એટલે શ્રી ગુરુને કહે છે કે તે તો ગુરુએ આપ્યો અખંડ પદ આપ્યો, એવો તારો અખંડ પદ છે. દર્શાવ્યું એમ કહ્યું તો કે ના આપ્યું મને તો, એમણે ભલે દર્શાવી કીધું, મેં તો તને દેખાડ્યું તો કે નહીં આપે મને
આપ્યો.
એવી રીતે લઈએ છે. એ રીતે જ્ઞાન સ્વરૂપી આત્મા ચંદ્ર સમાન આખો પરિપૂર્ણ છે. અપેક્ષા કર એમ કે છે, આખા જગતની ઉપેક્ષા કર, દેહ સુદ્ધાની ઉપેક્ષા કર. બહુ તો તને વળગાડ શરીરનો છે, દેહ સુદ્ધાની ઉપેક્ષા કર.
બરોબર,
આમે આયુષ પૂરું થાય ત્યારે દેહ ગમે એવો તંદુરસ્ત હોય તો એ તંદુરસ્તમાં તંદુરસ્ત દેહ છોડે છૂટકો છે કે
હે?
પછી દેહ છૂટે તો એમ કહી શકે કે ભલે દેહ છૂટો પણ મારે હવે આમ તો પરિવાર છે ને ઘરને પરિવારને વળગીને રહેવું. મારે વળગવું છે આ બધા પરિવાર ને ઘરને વળગવું છે, આયા નહીં પૈસા, બીજું તું કોઈ બીજું ઘર ગોતી લે, ઉકડો ગોતી લે, પણ આયા નહીં. દેહ ને અંગે જેટલા અધિકારો છે ઘરના પરિવારના એ બધા છોડવા પડે છે, અને એ તો દ્રવ થી છૂટી જાય છે, વસ્તુતા જ છૂટી જાય છે, દ્રવ થી એટલે ફિઝિકલી છૂટી જાય છે. તો અહીંયા એમ કે છે કે એક વાર તું ભાવે છોડ દે, દ્રવ્ય છૂટવાના છે તો એક પ્રયોગ કર ભાવે છોડવાનો, અને જો પછી તને અંદરથી આનંદ કેવો આવે છે. આજે ઉપાધિમાં તારા આનંદનું ગળું ઘોટી દીધું છે, ગળું દાબીને બેઠો છો અને આનંદને બહાર નીકળવા દેતો નથી, જો પછી તને કેટલો આનંદ આવે છે. એવી વાત છે, જો કે આનંદ આવે છે ત્યારે કે જ્યારે આ જીવ દેહથી માંડી અને બધા સંબંધોની ઉપેક્ષા કરે અને કાપી નાખે છે. જ્યાં સુધી આ જીવ દેહાદીથી માંડીને ઉદયમાં સાવધાન છે ત્યાં સુધી સ્વરૂપમાં સાવધાન થઈ શકતો નથી, ત્યાં સુધી અંતર્મુખ થઈ શકતો નથી. બહારના પરની સાવધાની અંતર્મુખ થવા દેતી નથી, અને જે સર્વની ઉપેક્ષા કરીને અંતર્મુખ થયા એને બહારની પરની સાવધાની આવતી નથી. ઉદયના કાર્યો કરે તો પણ પરીક્ષાનું તારીની જેમ જાણે બીજાની ઈચ્છાથી કરતા હોય, જેમ ચાકર ઘરનો કરે છે, ટેક ચાલો ઉઠાવા આ ઉઠાવીને મૂકી દે કબાટમાં તો કયા મૂકી દે, ભૂમિકામાં એક વાર આવી જાય છે. સુગાનીજીના વિષયમાંથી એ વાત બહુ લીધેલી, જીવન ચરિત્ર માંથી મેં તો પંગુ હો ગયા હું, દો ટાઈમ રોટી ખીલા દેના, એનો અર્થ કે મારે કોઈ હવે લગવાડ નથી રહ્યો એમ એનો અર્થ છે. એની પ્રશંસા બહુ કરી, એ વાતની પ્રશંસા કરવા પાછળ થોડો હેતુ હતો કે જો આ એક દશા થાય છે પછી પરિસ્થિતિ અંદરની હોય છે એવો એક બોલ છે. એક વાર પરને માટે તો મરી જવું જોઈએ, ભાષા જે વાપરી છે
ગુરુદેવ,
એક વાર તો પરને માટે મરી જવું જોઈએ. અંદર ને અંદર ની વાત છે, અને કહેવાની કોઈને જરૂર નથી કે હું બધાથી મરી ગયો છું, કહેવાની જરૂર નથી, અંદર થી મરી જવું ઠીક છે. હાલ તો એમ હાલ વાત, એક વાર પરને માટે તો મરી જવું જોઈએ, જાણે કે પરમાં મારો કઈ અધિકાર જ નથી. આમ છે, જાણે કે મારો કઈ અધિકાર નથી, મરી જાય ત્યારે હું અધિકાર દે છે. અરે ભાઈ, તું રાગ ને અને રજકણ ને કરી શકતો નથી, અધિકાર રાખ માટે કઈ તારો અધિકાર રહે છે એમ નથી. એક રજકણ ને તો કરી શકતો નથી, એવો તું કેવળ જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ છો. માત્ર જ્ઞાન થાય, જાણ્યા કર ને જોયા કર, એ સિવાય તારો અધિકાર નથી, એ સિવાય તું કઈ કરી શકતો. એવો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ કર, એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની
દ્રષ્ટિ કર,
દ્રષ્ટિ કર તું. સૃષ્ટિ કરે એટલે એવો હું છું એમ પકડ કર શ્રદ્ધાંતમાં. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જાય. શું કરવા વાત લે છે આમ? સમ્યક દર્શનની વાતમાં તો આકરામાં આકરી શરત હોય તો આ છે. સમ્યક દર્શન અને પ્રથમ સ્વરૂપ લીનતા, સમ્યક દર્શનના કાળમાં પ્રથમ સ્વરૂપ લીનતા આવે છે. એ પહેલાં આ જીવે ક્યારે સ્વરૂપમાં લીનતા નથી પ્રાપ્ત કરી રહ્યો. લીન થઈને આનંદનો જે અનુભવ કરે છે એ વખતે સમ્યક દર્શન થાય છે. પણ એમાં આકરામાં આકરી શરત આ છે કે ચારે બાજુથી ઉપયોગને સંકેલી લઈએ તો આત્મામાં આવે. ચારે બાજુથી એટલે સર્વ તરફથી ઉપયોગને સંકેલે તો આત્મામાં આવે. હવે આમાં શું કર્યું છે કે પથારો નાખીને પીડ્યો છે, તંબુ ડેરા એવા નાખ્યા છે કે એના ખીલા ઉખતા નથી દોરડાને, એવો બાંધ્યો છે તંબુ. ભલે નાનકડી એવી તંબુડી હોય પછી કુંજ પ્રમાણે હોય ને બધું, કોઈને ઝૂંપડી હોય કે કોઈને મકાન હોય, કોઈને બંગલો હોય, કોઈને મહેલ હોય, પણ એ બધી તંબુડી છે. દુનિયા તો બહુ મોટી છે પણ એવા એના તંબુના દોરડાથી જે તંબુ ખોડે ને એ દોરડાના ખીલા એવા નાખ્યા કે ઉખાડતો નથી. એને એમ કે છે કે એક વાર તું નક્કી કરતો હું મરી ગયો છું, મારે કઈ સંબંધ જ નથી, મારો ક્યાં અધિકાર નથી. ઉપયોગ ને હંકેલી લે. આ જ્ઞાની કેમ સમાધિ મરણે દેહ ત્યાગ કરે છે કે એને ઉપયોગ હંકેલતા વાર નથી. જે ઉદય અનુસાર અસ્થિરતાથી ઉપયોગ થોડો ઘણો જાય છે એને હંકેલતા એને વાર નથી. કેમ કે એ તો ચોંટતો જ નથી, એનો ઉપયોગ કઈ ચોંટતો નથી એટલે એને હંકેલતા વાર નથી. એ તો એ વખતે એકદમ સાવધાન થઈ જાય છે અને એ તો દર સમયે જાગ્રત છે, તો હર સમયે જાગ્રત છે, કોઈ પણ સમયે જાગ્રત છે. એટલે ગમે ત્યારે કોઈ પણ ક્ષણે દેહ ત્યાગનો કાળ આવે એટલે એકદમ સાવધાન થઈ જાય છે. હવે એમ કહે છે તારે સમ્યક દર્શન કરવું હોય તો એકવાર ઉપયોગને ચારે બાજુથી હંકેલી લે. અને ચારે બાજુથી હંકેલી લે એમાં એ કલ્પના કરી લે કે અત્યારે હું છું જ નહીં, મારી કોઈ જવાબદારી નથી, મારો કોઈ અધિકાર નથી, મારે કઈ લેવા દેવા નથી. તે વગર તારો ઉપયોગ નિવૃત્ત નહીં થાય. ઉપયોગ નિવૃત્ત થયા વિના પ્રભુના દર્શન અંદર નહીં થાય,
નહીં
થાય. આ સીધી વાત છે. ભગવાન એમ કે છે અંદરનો ભગવાન કે મારા દર્શન કરવા માટે આ એક આકરી શરત છે. તારે અહીંયા પગ રાખવો હોય ને અહીંયા પગ રાખવો હોય નહીં થાય. હું કેવી લે ઉપયોગ નહીં. સાંભળવી જોઈએ, ગ્રહણ કરવી જોઈએ કે બહાર નીકળે ત્યારે ક્યાંય ઉપયોગ ચોંટે નહીં એમ થવું જોઈએ. પણ અહીંયા જ રસ ન હોય એટલે કલાક પૂરો થયો આ ભાગ્ય આવે, જ્યાં દોડવું હતું ત્યાં માંડ્યા દોડવા, એવું ચાલે. અહીંયા એટલા રસ્તે ચાલે કે બહારમાં પ્રવૃત્તિમાં આવે તો બોજો લાગે, લુખો થઈ જાય, ભાર લાગે, એમ થાય. વાત એવી મગજમાં ગરી છે કે મરી જવું એમ કે છે. તું મરી જા બપોર માટે, તું મરી જા. શું એક શબ્દ વાપરો? એક વાર પરને માટે તું
મરી જા. મરીને પણ તત્વનો કૌતુક વધે છે.
હા, એ તો ઓળખવા માટે એટલે કોઈ પ્રતિકૂળતા ને સામે નહીં
જોઈએ.
તો નાનામાં નાની વાત આવે આડી ત્યાં તત્વને ગૌણ કરી નાખે. બહારના કારણ કાર્યો મળે તો તત્વને દેવગુરુ શાસ્ત્ર ને ગૌણ કરી નાખે છે જીવો. મરીને પણ તું કુતૂહલ કર, આ તો અંદર લીન થવું છે, સમય દર્શન થવું છે કે તું એક વખત સંબંધ કાપી નાખે. તારા ડેરા તંબુ ને ઉઠાવ એક વાર, અંકેલો કર, બંડોલ વાળીને ફેંક એક વાર, એનું થાવો ભલે હળગી જાય એક વાર. છે સમયસર માં ગાથા છે ને, અન્ય કોઈ લઈ જાવ આ પરિભ્રમ મારો નથી, એ બધી એ વાત છે.
બહુ સરસ વાત.
એ કોઈ મુનિદશાની વાત નથી. આત્માર્થની ભૂમિકામાં ઉપયોગને ઉકેલવા માટે એ વાત છે. બહુ વાતો કરે છે. શાસ્ત્રોમાં આવા નિદાન કર્યા છે. એક એક બોલ ની કિંમત કરવા જાય તો ક્યાં ચીજ મળે એવું નથી. શું કહે છે કે ભાઈ, તારું સ્વરૂપ અખંડ પરિપૂર્ણ છે, એવું ને એવું તારું અંતરમાં નિદાન છે, એને તું સંભાળ. બહારના ગુણસ્થાનને જોવાની તારે જરૂર નથી. ખ્યાલ આપશે તને બધા. સીધો ઉપયોગ પૂરેપૂરો કેવળ જ્ઞાનની જેમ લીન થતો નથી. તો કે કેવળ જ્ઞાનની જેમ લીન થાય તો બધી ખબર પડે છે, અને સાધક દશામાં તો થોડો બહાર થોડો અંદર જાય છે. પણ જોવાની જરૂર નથી, દશાને જોવાની જરૂર નથી કે કેટલી વધી. એ તો ખ્યાલ આવી જશે કે વધતી જાય છે, પણ એનું કાંઈ નહીં. હજી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એને કોઈ અટકવાનું કારણ હોતો નથી. એમાં એમ વિચારો કે એમાં અવ્યવસ્થિત થશે, અવ્યવસ્થા થશે તો કોક નું થશે, મારું નહીં. પાડોશી ને થાય ત્યારે શું કરે છે? પાડોશી ના દુકાન ના તાળા તૂટ્યા. માર્યા તો મજબૂત ના મજબૂત, બધા મજબૂત જ મારે છે. ગોદરેજ ના હારા મારા લઈ આવે, ભલે 25 રૂપિયા વધારે લાગે, એનો વાંધો નહીં. હે, પણ દુકાન ને કોઈ નબળું તાળું મારે છે, હડેલું કાટ ખાઈ ગયેલું, હે, કે ખેંચે બધું તૂટી જાય. છતાં પાડોશીના દુકાનના તાળા તૂટે તો એને કેટલી ચિંતા થાય. હે, ચંદ્રકાંતભાઈ, રાધનપુરી બજારમાં દુકાનનું તાળું તૂટ્યું છાપવામાં આવે, હા, નામ લખ્યું છે કે ફલાણા ફલાણ છે, ત્યારે કઈ વાંધો નહીં. તો જોવાય ન જાય. બીજાનું નામ વાંચે તો જોવાય ન જાય. પણ જો એને ખબર પડે કે મારું નામ છે તો એને કલ્પના એવી કે ઉડીને પહોંચ્યું તો હારો. કેવી રીતે
ઉડીને?
એને પછી દોડીને ચાલીને વાહનમાં એ બધું એને ટૂંકું પડે છે, ઓછું પડે છે. એને એમ થાય કે અત્યારે ઉડીને ત્યાં મોકી ગયો હોય તો સારું. આટલો બધો લગવાડ હોય છે.
પોતાની દુકાનના તાળા તૂટે છે તો નથી
દોડતો, અને ખબર નથી પોતાની દુકાન છે, અને પોતાની દુકાન માની નથી. એવું છે. એક વાર આ શરત થોડી આકરી છે તો કઈ, એ તો પહેલા કહ્યું કે થોડીક આકરી શરત છે. મમત્વ છોડવું એ આકરું છે. એટલા તો ભેદજ્ઞાન કરાવે છે કે જો તું વ્યાપે વ્યાપક ભાવે જો, એક રજકણને હલાવી શકવાની તારી કોઈ વ્યાપતો નથી કે શું કરી શકે? તું કઈ કરી શકે એમ નથી. અધિકાર ગમે એટલો જમાવીને બેઠો પણ કઈ કરી શકે એમ નથી. આ સીધી વાત છે, ચોખ્ખી વાત છે. વિશ્વાસ આવવો જોઈએ. વિશ્વાસ કેળવવા માટે સ્વાધ્યાય છે, વિશ્વાસ કેળવવા માટે ભાવના છે, વિશ્વાસ કેળવવા માટે જિજ્ઞાસા છે. બીજો વિશ્વાસ કરવાનો તો પ્રોસેસ છે. એમ તો રોજ ઉઠીને આ શું કરવા આજે મને કરવી જોઈએ? જો કાંઈ ન હોય તો કોઈ વિશ્વાસ નથી તો વિશ્વાસ કેળવવાની વાત છે. ચર્ચા, શ્રવણ, વાંચન, પૂછવું, એ બધું વિશ્વાસ નથી તો કેમ વિશ્વાસ, ઊંધો વિશ્વાસ તૂટે ને સાચો વિશ્વાસ આવે એના માટે તો વાત છે. જે જગ્યાએ પોતાને ખ્યાલ આવે કે અહીંયા ખામી છે, વિશ્વાસ નથી આવતો, ત્યાં મહેનત કરે, પુરસાદ ત્યાં કરે. મારા આ વિશ્વાસ કેળવવો છે. એ કેળવવાનું સાધન શું છે? કેવી રીતે કેળવાય? કયા પ્રયોગથી કેળવાય? વાંધો નહીં આવે. વ્યક્તિગતમાં મુકતો નથી માટે મુકાતો નથી, મુકાતો નથી એમ નથી, પોતે મુકતો નથી ને કરવા ધારતો નથી માટે થતું નથી, કરવા ધારે તો થયા વગર રે ને એને પૂછવું એને પોતાના આત્માને કે હજી તારે કેટલું દુઃખી થવું છું એ કે ને
માર કેટલા કામ
કેટલો માર ખાવો છે ને હજી થાંકો નથી તું કેમ થાંકો નથી પૂછવું એને શું અને બરાબર એની પાસે પોતાને હિત કરવું હોય તો આ બધી વાત છે, કોઈના માટે થોડું કરવું દ્રષ્ટિના વિષય તો બહુ પાવરફુલ વિષય
છે,
કેમ કે દ્રષ્ટિ કેવી રીતે પકડ કરે છે ત્યારે સમ્યક દર્શન કહેવાય છે, એમ જેવું છે કેવી પકડ કરે છે, ગુણ સ્થાન સામું જોવે નહીં, ગુણભેદની સામું જોવે નહીં, સંયમ પ્રગટ હોય એની સામે જોવે
નહીં,
ખબર પડે પ્રતીતિ આવે કે કેવળ જ્ઞાન થઈ જવાનું છે તો કઈ એની કઈ દરકાર નથી, દ્રષ્ટિનો વિષયની પકડ એવી આવે છે એની અપેક્ષા નથી કોઈ, અહીં તો હજી શરીરની અપેક્ષા રાખવી સંયોગની અપેક્ષા રાખવી છે, અહીં તો પછી એની અવસ્થાને અહીંયા સામું જોશે ને એ દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય કોને, એમ છે એવો આત્મા ઓળખાણમાં આવે છે, લક્ષમાં આવે છે, પ્રતિભાસને નિશ્ચયમાં આવે, નિર્ણયમાં આવે છે, એ આત્મા એવો છે, આખા જગતને લાભ મારે ત્યાં સુધી એને એ પરિણામ ન આવે ત્યાં સુધી એને વાત સાંભળી છે પણ વસ્તુ જોઈ નથી, ભલે સાંભળી હોય એ વસ્તુની વાત પણ વસ્તુ એને જોઈ નથી, અને સરખી રીતે સાંભળે તો એ જોવાની તૈયારી કરે એમાં બધાને લાત મારે, તૈયારી વચ્ચે લાત મારે એવી વસ્તુ છે, આખો જીનચંદ્ર છે અંદરમાં, જીનેશ્વર દેવ છે પોતે જ છે, આકર્ષણ ન થાય તો ઉપાય શું, રાખને ધૂળનું આકર્ષણ થાય, અંદર જીનેશ્વર દેવ છે અંદરમાં જીનદેવ બિરાજે છે એનું આકર્ષણ ન થાય શું કરે, નસીબ તારા ગુરુ પોતે સંભળાવે છે પણ એને સાંભળે તો નસીબ એના
ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કાન્ત ગુરુદેવ નો જય વિદ્રાક્ષ ગંગા જય ધર્મ નો જય.